દિવસ અંતકરણમાં જગતના જ સંકલ્પો વહ્યા કરે છે. આપણું અંતકરણ પરમાત્માના સ્વરૂપમાં પળવાર પણ સ્થિરતા નથી પામતું. એ આપણા મનને, આપણા અંતકરણને ઈશ્વરના સ્વરૂપમાં સ્થિર કરવા માટેના પ્રયોગો આપણે કરીએ છીએ બેઠા બેઠા. પણ પ્રયોગમાં ખરેખર આપણે લાભ લેવો જોઈએ. જે અહીંયા આપણે કરીએ છીએ તેનો હેતુ સમજીને જો તે કરવામાં આવે તો ખરેખર કઈક પામવું જોઈએ. સાચું માર્ગદર્શન સશાસ્ત્ર માંથી અને સાચા સંત પુરુષો માંથી માણસે મેળવી અને ઈશ્વરને રસ્તે આગળ વધવાનો પ્રયાસ ખંતપૂર્વક કરવો જોઈએ, જીવતથી કરવો જોઈએ. ભગવાનની મૂર્તિ સ્ટેજ માંથી પધરાવી છે, એની સામે નજર રાખી શકાય છે, કાં તો અંતરાત્મામાં ભગવાનનું સ્મરણ થઈ શકે. પણ મુખમાં મંત્ર બોલાયા કરે અને મન તો ગમે ત્યાં રખડ્યા કરે એ સાધના ન કરાય. ઠીક છે, અહીંયા બેઠા એટલો ફાયદો, બાકી એટલું કહી શકીએ, સમય બગાડ્યો નથી અહીંયા બેઠા છે, બાકી સાધના ન કરે. સાધના શિબિરમાં બેઠા, છાવણીમાં જ બેઠા તો પછી સાધના કરવી, તો સાધના માટે સમય ફાળવીને બેઠા પછી એ સાધનામાં બેદરકારી રહે તો તમે કોઈ વાત સમજ્યા વગરના આ મંડપમાં આવી ગયા છો એમ કહી શકાય. કઈ સમજ્યા વગર કઈક છે, ચાલો જોઈએ ને બેસીએ, બસ એમ આવી ભરાણા એમ નહીં, બરોબર સાચા થવી જોઈએ. તે દિવસની છાવણીમાં આપણને કઈક પામવું છે, કઈક મેળવવું છે, કઈક ખોવાઈ ગયેલું હાથ કરવું છે, એમના દિવસો બગાડવાના નથી. અને એટલા માટે એવા જ પ્રયોગો કરીએ છીએ કે જેથી તમામ જગતના બંધન તૂટે અને હરી સાથે આપણી તેલ ધારાવત વૃત્તિ રહે. તો કાલથી ભક્ત સાવધાન બને, સવારના પહોરમાંથી આપણે જાગીએ ત્યારથી પરમાત્માના સ્વરૂપને હૃદયમાં ધારવું, એને વિસારવું નહીં. જો રાખવાનો પ્રયાસ કરશો ભગવાન સ્વરૂપમાં વૃત્તિ, તો હું માનું છું કે બપોર સુધી તો સહેજે રહેશે, બપોર સુધી તો વિક્ષેપ કોઈ નહીં પડે. બપોરે જમ્યા પછીની વાત જુદી છે, પણ એ નરણે કોઠે છીએ ત્યાં સુધી નારાયણના સ્વરૂપમાં મન રહેવું એ બહુ સહેલું થઈ જશે. પણ આ વાતની ખબર હોય અને એ રીતે પ્રયાસ કરતો હોય તો, ઘણાને તો આ કરવું જ નથી, વિચારતા જ નથી, વાત લેતા જ નથી, ઘણાને નખતા હોતા, તમે ગમે એટલું કહો પણ નખતા એ મૂકે જ નહીં, ગમે એટલું કહો ને એ કરતા હોય એમ જ કરે. એને જે નક્કી કર્યા કે હોય ને એવી રીતે જીવે, ફેરફાર કરે જ નહીં, ચીલો બદલે જ નહીં. કાઠિયાવાડી ભાષામાં ચીલો બદલે જ નહીં, એવું ના થવું જોઈએ. છાવણી તો હારા છે, શરૂ થાય છે, ત્યારે આપણને એમ થાય કે દુર્ભાગ્ય જીવને જરાય ખપ નથી, આપણે સામે જ લઈ પડીએ છીએ. ખપ ન રહ્યો, ખપ હોય એ માણસ તો વહેલો ઉઠી પહોંચી જાય કે વાહ ક્યાંથી મળે આ લાભ. અને તેર દિવસ જ છે ને છોકરાને ધ્યાનમાં જવા નથી વહેલા ઉઠતા, તો જાડા થઈ ગયા હોય તો કેમ જાગ્યા કિરા છે. ઘડીક થાય નાની ઓફિસ ની મુલાકાતે પહોંચીએ છીએ અમે, તો પછી આનો મહિમા કેમ નથી નથી સમજાતું. એટલે હું કહું છું કે જીવને સમજાતું જ નથી, ડઠ્ઠર થઈ ગયા, ડઠ્ઠર કવડા મગ જેવા ગયા. તમે એટલા કુકર માં દબાવો પણ કોણા પડે છે, પાકા બહુ થઈ ગયા. તમે ગમ્યું તો ગુંદાના ઠળિયા જેવા કોઈ વાતે પકડાય, ચીકણા છટકી જાય, લપસી જાય, આશા પાસા થઈ જાય, ભીડા ના ભીમાય ના. અને જ્ઞાન બધા ઊંડા ગોખી રાખ્યા છે વાજપાઈ ના, એની મેળે શાસ્ત્ર માં વાંચીને કઈ જગત માંથી કઈ ગોતી ગોતી કચરો ભેગો કરીને બસ અમે જ્ઞાની તમે સમજવા છે. કોઈ ગુરુ તો ગયો જ નથી, હાતા સાધુ આવે તેને ફાયવું જ નહીં, ગમ્યું જ નહીં ને, કારણ કે આ તો કઈ છે ને બધું ચોખ્ખું જેવું હોય એવું, એટલે એને ફાવે ને. આને તો હાર નાખવા પડે, વહા થાબડવા પડે, પ્રસાદ ના ભરીકા આપવા પડે, તો એ દીકરા થોડો થોડો સત્સંગ કરે જરા જરા. એ છે એને ઈશ્વર સમજાણા નથી અને સંત ઓળખાણા નથી. હા, કૃષ્ણાય વાળા કહેવાય આપડે, કૃષ્ણાય વાળા. માટે મારી નમ્ર વિનંતી છે તમને બધાને કે આ છાવણી એ સામાન્ય બાબત નથી, એમ સામાન્ય વસ્તુ તમે એને સમજતા નહી. આ કઈ કઈ ટાઈમ પાસ કરવાનું નહોતું એટલે પછી આ આવ્યું એવું ન સમજતા. આનાથી કોઈ હેતુ પણ સારવાનો નથી, એમ જગતમાં આયોજનો થાય છે ને એની પાછળ હેતુ બીજા હોય, અર્થોપાર્જન, હા કાં તો કીર્તિ સંપ્રાપ્તિ, બોલો કાં તો મહાનતા પ્રદર્શન. આની પછવાડે એક જ હેતુ છે, હરિમાં લીન થઈ જાવ. આ જ હેતુ. અને એવું જ એને ભાન કે જ્ઞાન કઈ છે નહીં, અને સામી તો હા નકામી થાય. એને એમ જ થાય કે સ્વામીએ મંડપ કર્યો અને આ બધું આયોજન કર્યું, પણ આમાં કઈ કરતા જ નથી. સ્વામી સમય ઘરે જ બેઠા બેઠા, બીજું કઈ કરતા જ નથી, બીજું કઈ કરવાનું છે નહીં. યાદ રાખજો, બીજું કઈ કરવાનું નથી. હરિમૂર્તિના દર્શન કરો, પરમાત્માના નામનું સ્મરણ કરો, પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ ન રહે. દર્શનમાં તમે સમજ્યા નહીં ને પછી પ્રદર્શન ગોઠવવા પડ્યા છે. દર્શનમાં સમજ્યા હોત તો પ્રદર્શન ગોઠવવાની કોઈ જરૂર જ નથી. માણસો સાચી વાત સમજે, શાસ્ત્રમાં લખી છે, પણ માણસ વિચારતા નથી એટલે જ સમજાતી નથી. વિચારે તો જરૂર સમજાય, વિચાર માગે છે. શાસ્ત્રના શબ્દો ઉપર થોડું અટકી અને ચિંતન કરવાની જરૂર છે, અને પછી પોતાના જીવન સામે નજર કરવાની જરૂર છે. ભગવાનના અને ભગવાનના મહાન સંતોના જે વાક્યો છે, એના જીવન છે, એના સિદ્ધાંતો છે, એની સામે નજર કરી પછી આપણા સિદ્ધાંતો, આપણા વાક્યો અને આપણી જે માન્યતાઓ છે એના સામે નજર કરો, અને પછી જેટલો ફરક રહેતો હોય એ બધો સુધારી લેવાની જરૂર છે. છાવણીમાંથી એટલું સમજવાની જરૂર છે. એક બે ને ત્રણ ને હરખું સમજાઈ જાય, ગોપાલ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો જે સમજતા હતા, હા એ વખતના શ્રીજી મહારાજના સમકાલીન પર્વતભાઈ દાદા ઠાકર વગેરે ભગવત ભક્તો જે સમજતા હતા, એવી જ વાત, એવા જ સિદ્ધાંતો અત્યારે કોઈ સમજે? સમજે તો કામ પૂરું. સમજાય જાય એડિક્ટ. અને એટલા માટે હરિ ગીતા અને હરિ સ્મૃતિ બે ગ્રંથ ની કથા રાખે છે, એક હવારમાં એક બપોર પછી. પછી અનુષ્ઠાન થોડુંક કરાવવું તો છે નમૂના તરીકે, પ્રસાદી તો આપતી છે. આ થોડુંક એવું ઈચ્છ્યું છે, મોડા મોડા આવે ત્યાં બેઠ, પછી એને સીધા ધ્યાનમાં બેસાડી દેવાના આવે એટલે લાઈનમાં ત્યાં જાઓ માળા કરવાનો. અભ્યાસ તો કરવો જ પડશે ને, ના તો માની લો સ્કૂલ છે. અહીં તો આપણા કેવા સંકલ્પ થાય છે, આપણા હૃદયમાં કેવી વાસના પડી છે, આપણે કઈ ટાઈપના છીએ એ સમજવા માટે આપણે અહીં બેહવાનું. આપણે ક્યાંય ક્યાં હલવાઈ ગયેલા છીએ, આપણને વાલું શું છે, બૈરું છોકરા પૈસા ધંધા, આપણને આ નાશવંત શરીર, આપણને શું વધારે પડતું વાલું છે, કેમાં આપણા ચિત્ત ખેંચાય છે, ક્યાં આપણી લગ્ની છે, શું આપણે મેળવવું છે, આ જગતમાં કંઈક થઈ જવું છે, અક્ષરધામનો મુક્ત થવું છે, ક્યાં તાન ક્યાં છે, આપણું તાન હરિમિલન માટે તાન કરવું, બસ એ વાત ખરી હૃદયમાં એને આજે આપણે આવે આમાં તપાસવા બેહવું છે. બીજું કાંઈ હા, પહેલી વાત એ કહી દઉં કે આ સવારની સભા છે ને, એ તો ખરેખર ભગવાનને મેળવવા મરણિયા થયા હોય એને માટે જ છે. એટલે અહીંથી કડવું કડવું જેર જેવું ક્યારેક ક્યારેક આવશે, સમજ્યા? એટલે હું વિનંતી કરું છું કે ભાઈ સાહેબ ભલાથી હવારમાં નકામો માણસો કોઈ આવશે જેને ભગવાન ભજવા નથી, જે આળસુડા છે, અજ્ઞાનીઓ છે, જેને વિષયમાં જ નકરો પ્રેમ છે, વ્યસનીઓ છે, હે બૈરા છોકરા પૈસા ધંધા સિવાય જેને મગજમાં કઈ કરે એમ નથી, ખાલી કંઠી હરિભગત ના નામ લગાડી લગાડી ફરતા હોય, મહેરબાની કરીને બપોર સુધી નો આવો. બપોર પછી કદાચ ચલાવી લેશું આપણે આવો પછી આવે. બાકી હવારમાં તો એને કઈક કરી છૂટવું છે એવા માણસો આવું તો શું છે કે અમને આનંદ થાય. કઈક યુદ્ધે ચડવાનું હોય ત્યારે કહેવામાં આવે કે ખોશીઓ એ ભલાથી આમાં આવતા નહીં, કેમ જાતે લડવા જવાનું છે, લડવા જવાનું હોય તો ખોશીઓ ન લઈ જવાય, લાડવા ખાવા જવાનું હોય તો એ લઈ જવાય, એટલે લડવા જવાનું હોય તો એ શું કામના. અહંશી અમુક તો અહંશી હોય, આ વખતે થોડું થાય એમ કે એમ કઈ ન થાય, આગળ બધા કરી ગયા ને કેમ થયું. કોઈ સંસાર છોડીને સાધુ થવાની ઈચ્છા કરે ને એને બધા ઉદ્દેશ દે, એવું કરાય, એવું ના થાય ભાઈ. આપણે અમે કરવી ભૂલ કરી તો ગયો, હજી તમારા મારી જાય ભૂલ કરી હોય તો ભૂલ અમે નથી કર્યો, અજ્ઞાનીઓ છે અને ભૂલ દેખાય છે. બાકી ભગવાનને માટે તો હો માથા દેવા પડે ને, કોઈ કઈ ન કહેવાય, કઈ નહી, સો માથા જાતા રે સોંઘા છોગાળા, એક શિર કે વાસ્તે ક્યું ડરતા હે ગમાર, એક મસ્તકને માટે દીવે છે શું. ભગવાનને રસ્તે જયારે જવું જ હોય તો પછી મરણીઓ થઈને ઉતરી પડ, લપોડ બે બાજુ શું મોટા નાખ્યા કરે છે, ત્યારે વિષયના ખાણ ખાવા છે, પાછા ભગવત પ્રાપ્તિ આધ્યાત્મિક સુખ જોઈતું છે એ કેમ બને, એ કઈ રીતે ચાલે, તારે શરીરના સુખ બધા ભોગવી લેવા છે અને પાછા ભગવાન મેળવવા, કોઈથી ન બને, મૂર્ખાઈ છે, નરી મૂર્ખાઈ. આ તો કોઈ કહેતું હોય તો હાવ ખોટું છે, વિષયના ભોગમાં મસ્ત બનેલા માણસોને ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા કોઈથી સંભવ જ નહીં. એ એકાગ્ર કેમ થાય ભગવાનમાં? ચારેય બાજુ વાસનાથી ફાટી ગયેલી વૃત્તિઓ ઈશ્વર સ્વરૂપમાં તલ્લીન કઈ રીતે બને? એટલા માટે ગીતા વગેરે, રામાયણ વગેરે તમામ શાસ્ત્રો એ આકલ કરીને કીધું છે કે વિષય માંથી પાછા વળો, ભગવાનમાં જોડાવા માટે. ભગવાનમાં જોડાવવા બધા જુઓ, ભગવાનમાં જોડાવવા માટે અહીં બેસજો. મૂર્તિ સદગત હૃદયમાં ધારવા માટે જ તમારો સમય અહીં બગાડજો. મજા આવશે તમને, એમ થશે તમે કઈક ભાઈમાં થાય. તમે છાવણીમાં ગયા હતા તો અમને એમાંથી કઈ મળ્યું હતું. આપણે કરીએ અને કઈ જાગૃતિ ના આવે, આ એનો અર્થ જ હું છે. એના કરતા તો બહેતર ન કરવું એ સરસ. કરીએ છીએ અને જાગૃતિ નહીં, આવી જ જોઈએ. અને હું તો એમ કહું છું, 13 દિવસ પછી તમને જે કરવું એ કરજો. અત્યારે આ ચાલે છે એનો લાભ લઈ લેજો. પછી એવું લાગે 3 દિવસ સુધી લાગે ઉભી રહેજો. ડોગાના ગધેડાના અવતારમાં હું ઓછી થઈ હોય પૂરી કરી લેજો. અહીંયા આ જગ્યાએ આ પદી હોતા હતા ડોગા, આપણે એને એમના તગડે વાત નથી સમજાતી. ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય તો કેવો હરસ ભર જાગે, છોકરી જાનમાં જવું હોય ને 5 વાગે વહેલા જાન જાગવાની હોય, 3 વાગ્યા નો જાગીને બે કદાચ રહી જઈએ. હા, કદાચ રહી જઈએ. આપણે તૈયાર થઈને બેસવું જોઈએ. આપણી કોઈ વાત છોડાજો, 3 વાગ્યા નો જાગી અને અહીં મોડો મોડો આવ્યો 9 વાગ્યો. ચાલો સત્સંગમાં જઈએ કે છે, હાલો જઈએ સત્સંગમાં. આવી અહીં આવીને બે એમાં આપણું ઘરે હોય એ કહો, એ કોથળામાં આપણું ઘરે શું કોવાઈ ગયેલા કયો પાસ. એટલે એવા હળેલ માનાને તો આ સત્સંગમાં કાંઈ ફમાતું નથી. હો ભાઈ, સત્સંગમાં એ આવે ખરા, પણ એને કાંઈ ફમાતું નથી, કશું મળતું નથી. અને પરિણામે તમે જોજો, ઘણા વર્ષ સત્સંગ કર્યો હોવા છતાંય એના સ્વભાવ તમે જોજો. હાલતો જાય નીંદોળામાં ચોકલેટ ખેંચતો જાય, ત્યારે આપણને એમ થાય કે આહા, તો ચોકલેટ ભગત છે, શ્રી હરિ ભગત નથી. ત્યારે આપણને એમ થાય કે આને સંસ્કાર કેદી આવશે. સત્સંગી તો થાતા થાય તો માણા થાય તો સારું, માણા થાય તો હોય. આપણે એમ માનીએ કે માણા તો થયો, માણસ નથી થતા. બોલો, માણસ પણ નથી થતા. અને પાછા એમ કેવડાવે છે કે અમે સત્સંગી છીએ, ત્યારે સારા સંપ્રદાયનું લેવલ ઘટે છે. આ ઊંચાઈ એની સંપ્રદાયની ઊંચાઈ અને ઉજળાશ ઉપર ખરેખર મશ આવી જાય છે.
મારો જે સિદ્ધાંત છે, બને ત્યાં સુધી ટૂંકો સત્સંગ રહે, ઓછા માણસો રહીએ એ મંજૂર છે, પણ ઉતરેલો નબળો કે હડેલ અંદર ન ગરવો જોઈએ કદાપિ નહીં. 5 માણસ મંદિર ઓછા આવે એ મંજૂર, પણ મંદિરે આવીને મંદિરનું વાતાવરણ બગાડે એ મંજૂર નહીં. બરાબર? એટલે આ વાત સમજી રાખવી જોઈએ. તો અને એમ ના સમજાય તો સિદ્ધિ ન થાય
કોઈ દિવસ. આ તો અભ્યાસનો વિષય છે, સાધનાનો વિષય છે, આ તો ફરી છૂટવાની બાબત છે. આ કઈ ખાઈ પીને ભેગા થઈ તાલી વગાડી ખીખે ઉગડી ગયા, મજા પડી ગઈ, બહુ સરસ. એવું નથી. ઘણા લોકો પારાયણ કથા થાય ને તેમાં જાય છે, કથા પારાયણમાં જાય. કથા પારાયણમાં જઈને પછી પાછા આવે ને, ત્યારે ભેગા થઈને તો કેમ પારાયણ થયું, બહુ સરસ પારાયણ થયા, બહુ મજા આવી, બહુ મજા આવી. પછી એને પૂછો કે બહુ સરસ પારાયણ થયું, બહુ સરસ થયું. પારાયણના યજમાન ભાઈ હરિભગત બહુ ઉદાર, બહુ ઉદાર. સવારે પણ ચા નાસ્તો આપતા, સવારે પણ, અને બે એમ નિષ્ઠા એમ. શું ભાવ, ચાલુ કથામાં ત્રણ સાત વાર તો ચા આપે. બહુ કથા સરસ, બહુ આ કથા સરસ. કે તારી ઇન્દ્રિયને લાજ લડાવવાનું સરસ હતું, કથા સરસ નથી. હા, અને કોઈ કથા કરાવી હોય, કથા સુંદર મજાના વક્તા લાવ્યા હોય, અને અતિ ઉત્તમ જ્ઞાન પીરસાતું હોય, સભાની અંદર ચા ના આવતી હોય, બપોરે માત્ર સાધુ, અને સાંજે તો ફક્ત ખીચડી અને કઢી જમવા આપવામાં આવતી હોય, અને પછી એવું ઘેર જાય ને તમે પૂછો તેમ મજા આવી, તો મરાઈ ગયા. કઈ બરાબર નહોતું એમ કથા. શું વાંધો આવ્યો, કજું નહીં, ચા તો વાળી જ નહીં એમ હોય એ નો કર. અને આ જીવને ચાન તા જે ન દેખાય ને, એટલે અડધો ગાંડા જેવો થઈ જાય, અડધો ગાંડા. એટલે ઘણા એમ પૂછે ચા પાની વ્યવસ્થા છે, એ નથી. એ શું વ્યવસ્થા છે, નકરું સામે સામે છે. આવી જાઓ, મારો કહેવાનો આશય, પોણો કલાક ધૂન બોલ્યા એમાં તમે ભગવાનમાં મન કેટલું રાખ્યું એ મને કહો. જવાબ દો, બોલો ભગત. પછી કથા શરૂ કરવાની, ત્રણ ઉત્તર ભૂલ્યા કેટલી વાર, મૂર્તિ ભૂલ્યા કેટલી સમય, કેટલા સમય, 5 મિનિટ. સારું બોલો, આ વાણી ભક્ત હું ના વકીલ છે ને, બોલો. બોલો ગાંધી, બોલો મિસ્ત્રી. હે, બોલો 15-20 મિનિટ, બોલો દાદા 20 મિનિટ, બોલો બોલા. મારે શિવજીભાઈ બોલો, શાંતિ ન થાય, અને તમને ભગવાન ક્યારેય દર્શન ન દે, કદાચી બને. એટલે હું ઘણી વખત કહું છું કે ભજન કરવું, ક્યારે ભજન જ કરવું, પછી બીજું કઈ ન કરો. મણિભાઈ બોલો, આ શા માટે પૂછો છો, તમને જાગૃતિ આવે, તમને સાવધાની રહે કાળજી, અને તમને એ ખ્યાલ આવે કે ભજનમાં બેઠા પછી પણ આપણે ભજન કરતા નથી, એનું તમને ભાન થવું જોઈએ. ક્યાંય બેઠા પછી આપણે ઈશ્વરની આરાધના કરતી હતા. મોટા ભાગના માણસો આવી રીતે પોતાની ઉત્તમ જિંદગીને હાવ બગાડે. તમે અહીંથી ઉઠ્યા પછી તો ભગવાનના સ્વરૂપમાં મન નથી જ રાખવાનું, ખબર જ છે. અહીં બેઠા પછી તમે એ વાતને ન સમજતા હો તો તમને ધિક્કાર છે. અહીં અહીંયા બેઠા પછી પણ જે કરવાનું છે એ તમે ન કરતા હો તો તમને સત્સંગ શું કહેવાય, ભજન શું કહેવાય એનું તમને ભાન જ નથી. કાં તો તમે શાસ્ત્ર વાંચી સમજ્યા નથી, કાં તો તમને સાચા સંત કોઈ મળ્યા નથી, અને કાં તો મળ્યા છે તમે એને ઓળખ્યા નથી, ગણકાયા નથી. નજર આવી જાય, પાકું થઈ જાય, સમજાય જાય, આમ જ કરાય, અહીંયા આ જ કરાય. એટલે જ કહું છું કે ભજન સીધજો. જો ભગવાનને મેળવવાની આશા તમને હોય તો, અને એ વાત તમારા ધ્યાનમાં જ ન હોય તો આ વાત તમારા કામની નથી, તો કઈ કામની નથી. અને તમને બોલું જો ઈચ્છા હોય કે દાદા સાચર ને જે ભગવાન મળ્યા હતા, મોટીબા લાડુલા ને જે પ્રભુ મળ્યા હતા, મીરાબાઈ ને જેને દર્શન દીધા હતા, નરસિંહ મહેતા ને જેને હાર આપ્યો, શબરીબાઈ ને જયારે ગોળ ચાખ્યા કે હરિ અમને મળો, એવી જો તમને કઈક હૃદયમાં ઈચ્છા રહેતી હોય ભગવત મિલન ને, પછી સાવધાન થાવ. હવે કથા શરૂ કરશું.
Oh. Yeah.
આપણા મનમાં ભગવાન સુખદાયી છે એ વાત જવાની થાય, અતિ આનંદ થાય. પણ જીવમાં એમ રહ્યા કરે છે કે આ સુખદાયી છે, ઇદમ પ્રિય વિદમ છે, આ સુખદાયી છે, પ્રેમ ભરીને સુખદાયી છે. આ વાત જો હૃદયમાં બેઠી બેઠતા સહેજે સહેજે સુખ આપે એ મૂર્તિ સહજાનંદ છે. અને એ ભગવાન આપણું જેવું હિત કરે છે એવું હિત આ દુનિયામાં કોઈ કરી શકે? ભગવાનમાં જેવું સુખ છે એવું સુખ ક્યાંય નથી. ભગવાન પોતાના ભક્તને જેવું સુખ આપે છે એવું સુખ વિશ્વમાં કોઈને કોઈ આપી શકે એમ નથી. ભગવાન મહાસુખના સાગર છે. પરમાત્માના સ્વરૂપનું એક ક્ષણવાર જો સુખ અનુભવાયું હોય તો એ જીવાત્માને એમ લાગે છે કે યુગોના યુગથી હું કોઈ મહાઅલૌકિક સુખમાં ડૂબ્યો છું. જ્યારે વિષયનું સુખ અનંત કાળ સુધી ભોગવ્યા પછી પણ માણસને ક્ષણવત લાગે છે, પણ ઉદ્વેગ અને પશ્ચાતાપથી માણસને ભરી દે છે. વિષયનું સુખ માણસને અપૂર્ણ રાખે છે, વિષયનું સુખ માણસને ખેદ વાળે છે, દુઃખી કરે છે, બંધન કરે છે. જ્યારે ભગવાનનું સુખ માણસને શાંતિ કરે છે. સુખદાયી સહજાન મહાસુખનું ઘર છે ભગવાન. હા, આપણે ભગવાન સાથે જોડાઈએ અને ભગવાનનું સુખ લેતા શીખી જઈએ તો આપણે દુનિયાના કોઈ સુખની જરૂર નથી. મહા આનંદ છે લેવા એટલો જો સત્સંગી ના સુખ કંદ. ભગવાન બધાને સુખ આપે છે એવું પોતાના ઈશ્વર ભગવાન. ભગવાન પણ પોતાના ભક્તને સુખ આપે છે. તમે કહે છો ભગવાન એટલો વારતારો કેમ રહેશે? તો એ તો રાખવો જ પડે. બધાને આપે તો વ્યવસ્થા જ ન રહે ને, ભક્ત ભક્તની તો વ્યવસ્થા જ ન રહે. સત્સંગી ના સુખ કંદ, સુખ કંદ કંદ એટલે મૂળ ગાંઠ, એમાંથી બધું થાય એમ ભક્તને માટે તો ભગવાન સુખ કંદ છે, સુખનું મૂળ છે. એવા ભગવાન સ્વામિનારાયણને મેં નિરીખ્યા છે. અંગો અંગમાં આવી નાશ નાથ નિરીખ્યા છે. એક એક અંગ ભગવાનનું મેં જોયું છે. સ્વામી બોલે છે તમારી આગળ વર્ણન કરી બતાવો. ત્યારે હૈયે છે ઉલ્લાસ, એટલે મારા હૃદયમાં આનંદ માતો નથી, આ ઉલ્લાસ માતો. ભગવાનને જોયા ખરેખર જો પૂર્ણ કામ થવું હોય તો પરમાત્માને મેળવવા પૂછું. થોડો લાંબો વિચાર કરી આપણી દ્રષ્ટિ ખાલી આ લોક પૂરતી ઘૂમે છે. દ્રષ્ટિ આપણા જીવન પૂરતી 50-60 વર્ષ પૂરતી ઘૂમે છે. પણ સતત મહાસુખમાં આપણે રહીએ એ માટેનો કોઈ આપણે વિચાર કર્યો નથી. એમાં આપણી વૃત્તિ જતી પણ નથી, આ ત્યાં દ્રષ્ટિ પહોંચતી પણ નથી. સ્વામી ભગવાનના અંગો અંગનું વર્ણન કરે છે.
પ્રથમ પેખીને બેતા
ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનના ભક્તો કરે.